महादेव्याक्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रवहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 331નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાહલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. ખૂબ રહસ્યભૂત વાત પરમ કૃપાળુ દેવ આ મુમુક્ષુ ઉપરના પત્રની અંદર આપણને જણાવે છે. એ કહે છે આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને નિષ્કામપણે લખી છે. ત્રણ કાળની અંદર પણ આ વાતની અંદર કોઈ વિસંવાદીપણું નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, ત્રણેય કાળને વિશે માર્ગનું જે સ્વરૂપ, કાળ બદલાય, ક્ષેત્ર બદલાય, દ્રવ્ય બદલાય તો પણ ભાવ ન બદલાય, એવું જે માર્ગનું સ્વરૂપ છે, જે ત્રિકાલા બાધિત સત છે, એને આવા સતને પ્રાપ્ત કરેલા પુરુષો જ પ્રકાશી શકે. બાકીના લોકો તો આજ કંઈ કહે અને કાલ કંઈ કહે, એની જિંદગીમાં પણ એના કહેવાનું ઠેકાણું હોતું નથી. ત્યાં ત્રણ કાળની વાત ક્યાં કરવી? તારા કાળમાં પણ તું રહી શકતો નથી, ત્યાં ત્રણ કાળને વિશેની વાત કરવી એ કેટલી ઉપયુક્ત છે. પરમ કૃપાળુ દેવે એક એવો મંત્ર, એક એવું સૂત્ર, એક એવું રહસ્ય, એક એવો ભેદ આ પત્રની અંદર આપ્યો. સૂત્ર બહુ સાદું, સિદ્ધાંતના શાસ્ત્રો જોવા જઈએ તો મળે જ નહીં કે સંસારને વિશે વર્તતી વાલપ અસંસારને વિશે એ જ વાલપ વર્તે તો તારું કામ થઈ જાય. વાલપથી જીવ પરિચિત છે, જ્ઞાની તો માત્ર દ્રષ્ટિ પલટાવે છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે, આ સંસારના પ્રસંગ અને પ્રકાર
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો.
આ સંસારના પ્રકાર અને પ્રસંગ છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, સંગ્રહ, પરિગ્રહ, આ બધા સંસારના પ્રસંગ અને પ્રકાર છે. જ્ઞાનીઓ પ્રશ્ન કરે છે કે આવું વધ્યું કદાચ, અને વધે છે કારણ કે જીવને એમાં બાલક વર્તે છે. જીવના પુરુષાર્થનું એ કેન્દ્ર છે, એની પ્રવૃત્તિનું એ ઉદ્દેશ છે, લક્ષ્ય છે આ બધું વધારવું. એ કાંઈ નહોતા પાંચ વર્ષ પહેલાં, અત્યારે બધું કેવું સરસ છે. આ વૈધું એ વૈધા એમાં બાલક છે. જ્ઞાનીએ પ્રશ્ન કર્યો કે શું વધ્યું તે તો કહો, તો કે તમને ખબર નથી પડતી, એક મકાનની બદલે ત્રણ થયા, એક ગાડીની બદલે દસ થઈ, એક પેઢીની બદલે ચાર પેઢી કરી. આ છોકરાઓ અમારે તે પાંચ જણાનું કુટુંબ હતું, આજે 25 જણાનો બોડો પરિવાર છે. વેવાય વેલા આ બધું જુઓ તો ખરા, આ વૈધું તમને કંઈ દેખાતું નથી. આ પદ પ્રતિષ્ઠા અમારી, યશ કીર્તિ નામના સંગ્રહ પરિગ્રહ. જ્ઞાની પ્રશ્ન કરે, શું વધ્યું તે તો કહો. સંસારને પ્રસંગ અને પ્રકાર છે આ બધા, જે કહ્યું ને અન્યત્વ ભાવનાની અંદર.
ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા વૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર કે ગાત્રના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાનતા, રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
આ બધું જ છે. જીવને કે છે આમાં વાહલપ વર્તે છે તને, આ તો અજ્ઞાન છે, મોહ છે. તન રૂપ કાંતિ યુવતી પુત્ર ભ્રાત્ર ગોત્ર ધન ધામ યૌવન જરા, બધું જ આ સંસારગત પ્રસંગ અને એના પ્રકાર, એમાં વાલપ છે. જ્ઞાની કે છે કે આ વાલપ છે એ અજ્ઞાનને લીધે ઉત્પન્ન થતો મોહ છે. આ મોહનું કારણ છે, આ બધા મોહનું જીવતું જાગતું સ્વરૂપ છે. મોહનું સ્વરૂપ શું? પ્રશ્ન આવે, સાહેબ મોહ એટલે શું? તો સંસારના આ બધા પ્રસંગ અને પ્રકાર પ્રત્યે વર્તતો જે પ્રેમ છે, વાલપ છે, એને જ્ઞાનીઓ મોહ કહે છે. આવું હોય ત્યાં સુધી શું થાય? આવું અમારે છે બધાને, તો હવે મેં શું વાંધો આવ્યો? ઘર બહાર ક્યાં નડે છે? પ્રશ્ન છે. અહીંયા જ્ઞાનીએ ભેદ બતાવ્યો છે કે જો આવી વાલપ વર્તતી હોય તો બે પરિણામ થશે. જો સંસારના પ્રસંગ અને પ્રકારોમાં આ જીવને વાલપ વર્તતી હોય, અંતરનો ઉમળકો હોય, અંદરથી ગમતું હોય, રતિભાવ હોય, પ્રીતિભાવ હોય, ગમો ભાવ હોય, તો સમજી લેજો બે પ્રકાર બનવાનું સંભવિત છે. એક પ્રકાર, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અનિશ્ચિત. ગમે એટલા પ્રયત્ન અધ્યાત્મના તું કરીશ, આખરે અધ્યાત્મ એટલે પોતાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થવી, તે બીજું શું છે? ઓળખાણ થવું અને પ્રાપ્ત થવું, પહેલા એને ઓળખવું અને પછી એને પ્રાપ્ત કરવું. આખો અધ્યાત્મનો માર્ગ તો આ બે જ પ્રક્રિયામાં સમજાય છે. સ્વને ઓળખો અને સ્વને પ્રાપ્ત કરો, આત્માની ઓળખ અને આત્માની સિદ્ધિ. પાંચ પદમાં આત્માની ઓળખ આપીને છઠ્ઠા પદમાં એની સિદ્ધિ માટેનું સાધન આપ્યું. તો આ કહે છે કે જ્યાં સુધી સંસારના પ્રસંગ પ્રકારમાં વાલપ છે ત્યાં સુધી પરિણામ નંબર એક, જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. સ્વરૂપ પોતાનું પોતાને ભાસવું અસંભવિત છે. પોતાનું સ્વરૂપ નહીં ભાસે, કારણ કે એ જગતના સ્વરૂપમાં મોહાંધ થયેલો જીવ છે. સંસારના પ્રસંગ પ્રકારમાં જેને વાલપ વર્તે છે, અંતરનો ઉમળકો વર્તે છે, એ મોહાંધ બનેલો જીવ છે. એના દ્રષ્ટિમાં મોહનો પડડ છે, એટલે મોહાંધ બનેલો જીવ જગતના બધા જ પદાર્થોને જોઈ શકશે, પણ એને પોતાના સ્વરૂપનું ભાષ્યમાન થવું અસંભવિત છે. કારણ કે જ્યારે સંસારની અંદર વાલપ વર્તે છે ત્યારે એ જીવનો પ્રકાર, જ્ઞાનીઓએ કહ્યું, એ બહિરાત્મા છે. એ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો થકી જીવતો જીવ છે. અને જેને સ્વરૂપને ભાષ્યમાન કરવું છે એને બહિર્મુખતા ટાળીને અંતર્મુખતા કેળવવી પડે તો પોતાનું સ્વરૂપ ભાષે, કેમ કે પોતાનું સ્વરૂપ બહાર નથી પણ અંદર છે. એટલે પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે જ્યાં સુધી આ વાલ છે. બહારની વાલપમાંથી નિવૃત્ત થા પહેલા તો નિજ સ્વરૂપ ભણી દ્રષ્ટિ થશે. પરિણામ નંબર એક, જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. પરિણામ નંબર બે, સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થવું અસંભવિત છે અને પોતાનું સ્વરૂપ જેના વડે ભાષ્યમાન થવાનું છે એવો સત્સંગ, એનું જે કારણ, એનું જે નિમિત્ત, એનું જે નિદાન, એ સત્સંગ છે. કારણ કે પોતે તો કદાપી પોતાની મેળે પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થાય એવું તો બની શકે એમ નથી. એને સત્સંગ વિના પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ શકે. તો કે જે આને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે, એને સત્સંગનું મહાત્મ્ય નહીં ભાષે તથારૂપપણે. લૌકિક દ્રષ્ટિએ સત્સંગનું મહાત્મ્ય ભાષે એ તથારૂપપણે ભાષ્યો કહેવાય. સત્સંગનું મહાત્મ્ય એને લૌકિક દ્રષ્ટિએ ભાષે, કે આપણે હવે આ વાણિયા છીએ તો પર્યુષણમાં અપાસરે તો જવું જોઈએ ને, આ સત્સંગ કર્યો એને, એનું મહાત્મ્ય તથારૂપપણે થયું કે લૌકિક દ્રષ્ટિએ થયું, લોકસંજ્ઞાએ થયું કે આત્મસંજ્ઞાએ થયું, એને સત્સંગનું મહાત્મ્ય કદાચ ઊભું થાય એના જીવનમાં તો પણ જ્ઞાનીએ શબ્દ મૂક્યો છે તથારૂપપણે. તથારૂપપણે જે સત્સંગમાંથી જીવ સંસારનું સ્વરૂપ સમજે, સંસારનું સ્વરૂપ સમજીને સંસાર પ્રત્યે એને ઉદાસીનતાનો અને વિરક્તતાનો ભાવ આવે, એને પરની દ્રષ્ટિ દેખાય, સંસારની અનિત્યતા, અસારપણું અને અસરણપણું એને વેદાય અને એમાંથી એને વૈરાગ્ય જાગે, એ સંસારના પ્રસંગ અને પ્રકાર તરફ જે વાહલપતિ એમાંથી વૈરાગ્ય આવે, આ સત્સંગનું તથારૂપ સ્વરૂપ છે, આ સત્સંગનું તથારૂપ મહાત્મ્ય છે. જો સત્સંગની આરાધના હોય અને જીવનમાં જો વૈરાગ્ય ન જાગે તો તે સત્સંગ એ તથારૂપપણે થયેલો સત્સંગ ન હતો, પરંતુ તે સત્સંગ તો લોકસંજ્ઞાએ હતો, ગતાનુગતિક હતો, પૂર્વને કારણે હતો, અમારા બાપદાદા કરતા હતા એને કારણે હતો, કુળ ગચ્છ અને મતના આગ્રહને કારણે સત્સંગ હતો. આવો સત્સંગ ક્યારેય જીવનના અંદરના સ્ફુરણને જગાડી શકે નહીં. અને એનું મહાત્મ્ય ગમે તેટલું કરે તો પણ એ મહાત્મ્ય જે સત્સંગમાંથી સંસાર પ્રત્યેનો વિરક્તિ ભાવ ન જાગે અને સંસાર પ્રત્યેની આસક્તિ ન તૂટે, આસક્તિ તૂટે નહીં અને વિરક્તિ જાગે નહીં, એ સત્સંગનું તથારૂપ મહાત્મ્ય નથી, એ તો લૌકિક છે. પાંચ જણાને દેખાડવા આવીને બેસે, ટાઈમ પૂરો થતો હોય ત્યારે આવી જાય, પાંચ મિનિટ પહેલા બે જાય, આ લૌકિક છે, આ દેખાડો છે, આ દંભ છે, આ આડંબર છે, આ ડ્રામા છે, એમાં લૌકિક મોટાઈની ભાવના છે. જ્ઞાની કહે છે ધર્મમાં લૌકિક મોટાઈ એ તો ધર્મનો દ્રોહ છે. અને આવો દ્રોહ એ અનંતાનુબંધીનું કારણ છે. ખરા હૃદયપૂર્વક, ખરા અંતઃકરણપૂર્વક, હૃદયના નિર્મળ ભાવથી સત્સંગની આરાધના થાય અને સત્સંગનું મહાત્મ્યનું વેદન થાય. સત્સંગના મહાત્મ્યનું વેદન એ છે કે સંસાર તરફ ઉદાસીનતા જાગે, સંસાર તરફની વિરક્તિ જાગે, વૈરાગ્યનો ભાવ જાગે. આ સત્સંગનું ફળ છે, એટલે જ્ઞાનીએ શબ્દ સત્સંગ મૂક્યા પછી, જબરજસ્ત શબ્દ છે સત્સંગ, સતનો સંગ શબ્દ મૂક્યો છે, પણ કે છે કે તથારૂપ, જૈન દર્શનની અંદર અનેકાંત અને સ્યાદવાદની શૈલી અને એને કારણે કેટલાક શબ્દો એવા મહત્વના ચાવીરૂપ મુકાઈ ગયા હોય કે બધું બરોબર હોય પણ એક શબ્દને કાઢી નાખો તો એનું પ્રાણ તત્વ હરાઈ જાય. તથારૂપ ભાષ્યમાન થવું અસંભવિત છે. આ જીવને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન નહીં થાય, કારણ કે એને વાલપ વર્તે છે સંસારના પ્રસંગ અને પ્રકારમાં. આવી વાલપ વર્તે એટલે સત્સંગનું મહાત્મ્ય તથારૂપપણે ભાષ્ય ન થાય, પણ એમાં વાલપનો વધારો થાય એવી રીતે ભાષ્યમાન થાય. એ સત્સંગ કરીને પણ એની વાલપમાં વધારો કરે, ઉમેરો કરે. જરા પકડવાનું, સત્સંગ દ્વારા શું વધારો થાય? સત્સંગ દ્વારા એ સંસારના પ્રસંગની વાલપમાં શું વધારો થાય? તો કે અધિકારનો વધારો થાય, કીર્તિનો વધારો થાય, પ્રતિષ્ઠાનો વધારો થાય, નામનાનો વધારો થાય, લૌકિક મોટાઈનો વધારો થાય. આ સત્સંગ દ્વારા કરે. બહુ મુશ્કેલી છે. બે પરિણામ બરોબર સમજી લઈએ. જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે અને સત્સંગનું તથારૂપ મહાત્મ્ય ભાસવું એ પણ અસંભવિત છે. જ્યાં સુધી સંસારના પ્રસંગ અને પ્રકારમાં આ જીવને વાલપ વર્તે છે ત્યાં સુધી. સાહેબ, તમે બે વસ્તુ કાઢી નાખી, ન અમને અમારું ઓળખાણ થાય અને ન અમારું ઓળખાણ કરાવી શકે એવા સત્સંગ, એવા નિમિત્ત કારણનું અમને મહાત્મ્ય પણ ન થાય, આ બધું જ અસંભવિત થઈ ગયું. ડોર ક્લોઝ્ડ, આ તો માર્ગ આખો બંધ થઈ ગયો. શું કરવું? આનો ઉપાય શું? આનો ઉકેલ શું? જ્ઞાની એ ત્યાં જ મૂકે છે કે જો તને કહીએ છે, કિમિયો બતાવીએ છે, ચાવી બતાવે છે. શું? જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. પુરુષાર્થ કર, અપ્રમત્તપણે કર. સાહેબ, ક્યાં સુધી પુરુષાર્થ કરવાનો છે? તો કે આ સંસારગત વાલપ છે એ વાલપ તારી એમનેમ, શબ્દ પ્રયોગ બહુ મજાનો છે કે વાલપ એમનેમ છે, પણ જે વાલપ સંસારગત છે એ સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય. સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તારે પ્રયત્ન કરવાનો છે, પુરુષાર્થનો સ્વીકાર કરવાનો છે, અને એ પુરુષાર્થનું સ્વરૂપ અપ્રમત્તપણે, અપ્રમત્તપણે સતત ઉપયોગની જાગૃતિ સાથે, લક્ષના સ્મરણ સાથે અપ્રમત્તપણે પુરુષાર્થ વારંવાર કરવો પડે. આ અસંસારગત વાલપ એને પ્રાપ્ત થવાનું છે. અસંસારગત વાલપ કઈ? એવી વળી વાલપ કઈ હશે?
ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ સહિત.
વાહ! જિનેશ્વર પરમાત્મા વિતરાગ દેવ નિર્ગ્રંથ સર્વજ્ઞ અર્યંત, એની ઉપાસના અતિશય ભક્તિથી. આ અસંસારગત વાલપ છે મારા પ્રભુ, એની સેવા એની ઉપાસના અતિશય ભક્તિ સહિત. હવે અત્યાર સુધી અતિશય ભક્તિથી સંસારને ઉપાયસો તો, કુટુંબ પરિવારને ઉપાયસો તો, સગા વાલાને ઉપાયડાતા. હવે કહે છે કે તું જિનેશ્વર ભગવાનના ચરણની ઉપાસના કર. મુનિશ્રીને પરમ કૃપાળુ દેવે ગ્રંથની વાંચના કીધી, જ્ઞાનાર્વણ અને કાર્તિકેય અનુપ્રેક્ષા. આ બધા ગ્રંથો વિહારમાં વાંચવા, પણ મુનિશ્રી તો બિચારા વૃદ્ધ થઈ ગયા, હવે વિહારમાં આ ગ્રંથ ઉપાડીને ચાલવા કેવી રીતે. એટલે કૃપાળુ દેવે બીજા મુનિઓને કીધું કે જ્યાં સુધી આમની વાંચના પૂરી ન થાય ત્યાં સુધી હે મુનિઓ, તમારે આ ગ્રંથ વિહારમાં ઉપાડવાના, ઊંચકવાના રહેશે. હવે આ ક્યાંથી કઈ મનમાં તો બેસે નહીં ને, પણ કૃપાળુ દેવે ત્યારે કીધું કે હે મુનિ, આ જીવે સંસારના આ બધા મોહને આવેશ એના આહાર અનેક વાર અનંત વાર ઉઠાવ્યા છે, પણ જ્ઞાની પુરુષની વાત ક્યારે ઉઠાવી નથી. સંસારનો ભાર તો બહુ ઉઠાવ્યો, કેટલો કેટલો ઉઠાવ્યો, અને કોઈને પૂછો કે તે શું કર્યું તો એની કથની તો કોઈ દી પૂરી જ ન થાય. એને કદાચ નિરાતે પૂછો કે મારા તારી સાથે બેસવું છે, ભાઈ તારા જીવનની ઉપલબ્ધિ શું, તે શું કર્યું, એ શરૂ કરે એના કુટુંબ માટે એને શું કર્યું, એને જ્ઞાતિ માટે શું કર્યું, એને સમાજ માટે શું કર્યું, એને પોતાના વેવાય વેલા માટે શું કર્યું, એની કથની કોઈ દી પૂરી થાય નહીં. ઓળો સાંભળનારો થાકી જાય કે મા બાપ હવે બસ કર, આ અડધી ચામાં તું લોહી પીમાં, મારે કેટલું સાંભળવું. આ જીવે ક્યારે સત્પુરુષના વચનોને ઉઠાવ્યા નથી. અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, જો જે રતિ ભાવ છે એ જ છે. અહીંયા સંસારગત વાલપ અસંસારગત સ્વરૂપ સમજવાનું છે. ઓહો, સાધુ પુરુષના સંગની અંદર તને અત્યંત આનંદ આવે, પ્રેમ આવે. ભગત દેખ રાજી હોઈ જગત દેખ રોઈ. મીરા કહે છે કે મને તો સંસારીનો સંગ હવે ગમતો નથી.
થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે.
હવે તો સંસારીનો સંગ પણ ગમતો નથી, સદગુરુનો પ્રસંગ થયા પછી સંસાર ખારો ઝેર લાગે છે. વાહલપ છે એના એ છે, જે સંસારગત હતી એ જ વાહલપ અસંસારગત કેમ થાય છે એ સમજવું છે. ઉપાસના જીન ચરણની મુનિજન સંગતિ રતી હતી, સંયમ યોગ ઘટિત. હવે તો આ યોગની અંદર સંયમ ઘટે છે. કેવો સંયમ ઘટે છે?
રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ.
અંતિમ સંદેશની અંદર આ ભગવાન આ પ્રશસ્ત રાગ સમજાવે છે, આ અસંસારગત વાહલપ સમજાવે છે કે રોક્યા શબ્દાદિક વિષય, પાંચેય ઇન્દ્રિયોના શબ્દાદિક આ વિષયો છે, એ પાંચેય ઇન્દ્રિયોના વિષયોને રોકી લીધા. અને સંયમ સાધન રાગ, તો સાહેબ હવે રાગ શેમાં કર્યો? વિષય સુખના સાધનો રોક્યા તો કયા સાધનોનું આલંબન લીધું? સંયમ સાધન રાગ, હવે એને જે સંયમના સાધનો છે એના પ્રત્યે રાગ, એના પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે પ્રીતિ, આ થઈ સંયમ સાધન રાગ. જે મારા સંયમમાં મને ઉપયોગી છે, ઉપયુક્ત છે, એવા જે જે સાધનો છે એવા સાધનો તરફ હવે એને અપૂર્વ પ્રેમ થાય છે, ભક્તિ નિપજે છે, સંયમ સાધન રાખે. જગત ઇષ્ટ નહીં આત્મથી, આ આત્માથી આ જગતમાં કોઈ શ્રેષ્ઠ નથી. આત્મા અસંસારગત છે અને જગતના પદાર્થો સંસારગત છે. હવે આ વાહલપ કેના પ્રત્યે વર્તે છે? આત્મા પ્રત્યે. આત્માથી સૌ હીન, તો જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે વાહલપ વર્તે. આ અસંસારગત વાહલપનો આ ક્રમ, આ સામાન્ય શબ્દ છે વાહલપનો, એ દ્વારા જબરજસ્ત પરમાર્થનું ગાંભીર્ય પરમ કૃપાળુ દેવ જગતના સામાન્ય મુમુક્ષુને બંધાવે છે કે તને વાલ છે ને, તને પ્રેમ છે ને, તમે ઉમળકા છે ને, તને એમ છે ને કે આંગળે અવસર આવ્યા છે અને માલવું છે, મલકવું છે, કર. સંસારગત માંથી ક્યાં વયો જા? અસંસારગત. અમી અભરે મુર તીર ચીરે ઉપમન ઘટે કો શાંત શુધારસ જીલ તીરે, શાંત શુધારસ જીલ તીરે, નિરખત તૃપ્તિ ન હોય વિમલ જીન દીઠા લોયણ આજ, હે મારા સિદ્ધ્યા વાંછિત કાજ, વિમલ જીન દીઠા લોયણ. શું દશા છે આનંદજી! ભગવાનના દર્શનના લોચનના દર્શન કરીને કેવો રાગ એને જાગે છે. પ્રભુ નિરખત તૃપ્તિ ન હોય. હવે સંસારીઓ તો બહુ જોયા, સ્વાર્થના સગા બહુ જોયા, મતલબના નાટક બહુ જોયા. હવે કોઈ વિતરાગીના દર્શન તો કર. બહુ કર્યા સરાગીના દર્શન. આખું જગત પ્રપંચે આવૃત વયો જાય છે. આ વ્યવહાર પ્રપંચમાંથી બહાર આવ અને પરમાર્થ સામે દ્રષ્ટિ તો કર. શાંત સુધારસ ઝીલ તીરે. ઓહો, પ્રભુની પ્રતિમાના દર્શન કરતા કેવળ શાંત રસ ઝરે છે કે દર્શન કરનાર પણ એ શાંત રસથી નાય છે અંદર. એના પણ બધા જ તાપ ઉતાપ બધા ટળી જાય છે. આવું પ્રભુનું દર્શન, એના પ્રત્યે એને આવો હવે વાલપ વર્તે છે. આનંદ ગંજીને પ્રભુ પ્રત્યે વાલપ વર્તે છે. એને વાલપથી જ શરૂ કર્યું. ઋષભજિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ને ચાહુ રે કન રીજ્યો સાહેબ સંગન પરી હરે, ભાંગે સાદી અનં ઋષભજિનેશ્વર પ્રીતમ મારો રે. શરૂઆત જ કરી કે જગતની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રેમનું સ્વરૂપ સંસારની અંદર એ તો કામ પ્રેમ છે, દાંપત્ય પ્રેમ છે, એટલે પતિ સાથેનો પ્રેમ એ તો ઉત્કૃષ્ટ છે, એ પરમ સુખનું કારણ છે. ભગવાને તો કીધું કે હવે પ્રીતમ જ બદલાવી નાખું. આ સંસારગત વાલપમાંથી અસંસારગત વાલપ જીવો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત, જગતનો પ્રેમ એ દાંપત્ય પ્રેમ, કામ પ્રેમ, એ સુખથી બીજું કોઈ સુખ જગતની અંદર તો કોઈ વિદ્યમાન નથી. સંસારની અંદર પરિભ્રમણ કરનાર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી એ સુખની અંદર રત છે. એકેન્દ્રિયને પણ એ સુખ હોય છે, સ્પર્શ સુખ. અહીંયાથી આ ઉપાડે છે, આ સંસારગત વાલપને ઉપાડે છે અને સીધું કહે છે કે હવે પ્રભુ ગોતી લઉં એક, એક કંઠ ગોતી લઉં, એક ધણી પકડી લઉં, એક પતિ લઈ લઉં. ઋષભ દિનેશ્વર પ્રીતમ મારો રે. કેવો રીઝ્યો સાહેબ સંગન પરિહરે, પતી ગયું એવો લઉં કે કોઈ દી મારો સંગ છૂટે નહીં, એ છોડે નહીં. ભાંગે સાદી અનંત, નહોતો એ શક્ય છે પણ થયા પછી કોઈ દી જાય નહીં. ભાંગો છે સાદી અનંત નો ભાંગો કે હતો નહીં એની આદિ નહોતી, કેમ કે આ જીવ રખડતો હતો એ સંસાર સાથે પરણેલો હતો. એને પતિ પત્ની અત્યાર સુધી સંસારી જીવને કહ્યા હતા. આ પહેલી વાર પ્રસંગ આવ્યો કે હવે તો મારે પતિ પરમ કૃપાળુ મારા અવિનાશી સુખ દેનારા, બસ હવે તો પકડી લઉં, હવે તો એવો સાહેબો પકડી લઉં કે જે સાહેબો પૈકડા પછી, જેમ મીરાબાઈ કહે છે ને કે પછી હવે કઈ વૈધવ્યનું સંસારીનું સુખ એવું પરણીને રંડાવું પાછું. હવે મારે કોઈ રંડાપો આવે નહીં, અમે તો અખંડ સૌભાગ્ય અમને કીધા રે, અમને તો અખંડ સૌભાગ્ય. આવો વાલપ, આ વાલપની જ વાત છે બધી, જેનાથી આપણે પરિચિત છીએ એની જ વાત છે આ બધી. પણ વાલપમાં ફેર શું કરાવ્યો પ્રભુએ? સંસારગત વાલપને અસંસારગત કરી, સંસારગત વાલપને અસંસારગત કરી. બસ જેવો સંસારમાં રાચ્યો માચ્યો રહે છે એ જ પ્રકારે પરમાર્થમાં એવો જ રાચી માચીને કામ કર. જેવો ઉમંગ, જેવો ઉલ્લાસ, જેવો ઉમળકો સંસારના પ્રસંગને પ્રકારમાં છે એવી જ વાલપ તારી, હવે તું પરમાર્થમાં ગ. આ સાધનાનું સ્વરૂપ છે. આનંદથી બસ ઉલ્લાસથી, પણ તારી વાલપ રહેવી જોઈએ પાછી. આ જીવને તો સંસારમાં વાલપ અને પરમાર્થમાં અવાલપ, કંટાળો. હવે કેદી પૂરું થાય? સંસારના પ્રસંગમાં એ સમય સામે જોતો નથી, સંસારના પ્રસંગમાં એ પૈસા સામે જોતો નથી, સંસારના પ્રસંગમાં એ કેટલી વસ્તુને બાંધછોડ કરે છે, અને પરમાર્થમાં એ નાચે છે, નાચણા નાચ્યા કરે છે. આમ હોય તો ના હોય ભાઈ, તું તારી વાલપ જેટલી અહીંયા ગાંડ પણ હતું એટલું તો લાવ, અમે ક્યાં વધારે કહીશ. એટલી બધી સરસ આ પત્ર વાંચતા વાંચતા એટલી બધી પ્રસન્નતા આવે કે વાલપની જ વાત કરે છે કૃપાળુદેવ, ક્યાં બીજું કીધું, કઈ છોડી દે તું. તારા જે જે ભાવ છે બધા ભલે રહ્યા, પણ તું એનો વિષય બદલી નાખ. જે સંસારગત છે એ અસંસારગત કરી નાખ. બસ તો જ્યાં સુધી તે સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કે નહીં, પ્રશસ્ત રાગ છે એ છોડવો પડશે. પણ છોડજે તું, પેલા થાવા તો દે, પેલા કૈરા પેલા છોડવાની પ્રશ્નમાં ઉલઝાઈ ગયો. જુઓ, કૈરા પેલા છોડવાના પ્રશ્નમાં ઉલઝાઈ ગયો, એને કરવો નથી. આ તો એવું છે કે ઘા લાગ્યો હોય તો એના ઉપર પટ્ટી મૂકવી પડે અથવા મલમ લગાવવો પડે. પછી કે ઈ કેવી રીતે જાય, તો કે તો ભીંગડા વડે એને મેળવ્યા જશે, પણ તું પેલા આ તો કર. એ ભીંગડું ક્યાં રહેવાનું હતું? કેમ કે અંદર જેવી સ્વસ્થતા થશે એટલે એ તો ખરી પડવાનું છે. એમ આ બધી વાલપના પ્રશસ્ત રાગનું શું થાય? એ રાગ ખરો કે નહીં બોલો, એની ચર્ચા શરૂ કરે. હવે સંસારના રાગમાં ગળા ડૂબ ડૂબ્યો છે, અનંત કર્મો સમયે સમયે બાંધ્યા કરે છે, અને ચર્ચા શેની કરે છે? પ્રશસ્ત રાગની. પણ તું કરતો ખરો? પ્રશસ્ત રાગનું સ્વરૂપ જ એવું છે કે તારા મૂળભૂત રાગના બધા જ મળને લઈને નીકળી જાય, એનું નામ જ પ્રશસ્ત રાગ. પેલા એ ખબર પડે, પ્રશસ્ત રાગ વાળો કોઈ નરકે જાય? પ્રશસ્ત રાગ વાળો કોઈ દુર્ગતિને પામે?
પ્રશસ્ત રાગવાળા કોઈની અધોગતિ થાય, કોઈ જળગતિ થાય, મંદગતિ થાય, શરીરની અંદર ખૂબ પ્રકારના મળ દાખલ થઈ ગયા છે. અને કોઈ વૈદરાજ એમ કહે કે હવે તમારે આ જુલાબ વિરેચન રૂપે આ એરંડ્યું લેવું પડશે. પછી મૂર્ખો વિચાર કરે કે મળ નીકળી જાય પણ સાહેબ એરંડ્યું કેવી રીતે જાય? પછી જુલાબનું જે મેં ઔષધ લીધું એ કેવી રીતે જાય, એને કાઢવા શું કરવું? મૂર્ખા, એ પોતે તો જશે પણ આ બધો મળ ઢેરીને લઈ જશે. આ એનું સ્વરૂપ છે. એમ પરમાત્મા પ્રત્યેનો, પરમાર્થ પ્રત્યેનો, અસંસારગત પદાર્થ પ્રત્યેનો પ્રશસ્ત રાગ એ તારા સંસારને સમૂળગો નાશ કરી દેશે. સંસારી જીવો ઘણીવાર આવા તર્કના રવાડે ચડી જાય છે, તર્કના રવાડે. પણ તર્કથી તત્વ પામી શકાતું નથી, તર્કથી તત્વ ના પામી શકાય. આનંદગંજીએ પણ કહ્યું,
વાદ વિવાદે રે તર્ક પરંપરા રે, પાર ને પહોંચે કો ભાઈ, અભિમત વસ્તુ સ્તુગતે કહે રે, તે જગ વિરલા જો પંથડો નિહાળું રે બીજા જીન તણો.
ભાઈ, વાદ વિવાદ, વિતંડાવાદ, તર્ક કુતર્ક, આ બધા તારા લોજિક, આ રીઝનિંગ, આ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, એના બધા જ જે કાંઈ સાધનો છે એ બધા બાજુ ઉપર મૂકી દે. પરમાર્થનો માર્ગ અનુભવનો છે, અને માર્ગના કહેનારા પુરુષો અનુભવી છે. એ જ્યારે કહે છે કે પ્રશસ્ત રાગ કરો, તમે સંયમ ઉપર રાગ કરો, 14 ગુણસ્થાનકની જે ક્રમ આપ્યો છે એ આત્માના ઉર્ધ્વીકરણનો ક્રમ છે, ચેતનાના ઉર્ધ્વારોહણનો ક્રમ છે. એમાં પણ જ્ઞાની કહે છે કે 6 ગુણસ્થાનકથી 12 ગુણસ્થાનક સુધીનો એનો સંયમ એ સરાગ સંયમ છે. એ સરાગ સંયમમાંથી વિતરાગ સંયમમાં જાય છે. તો સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય? સર્વસંગ પરિત્યાગ થાય છે ત્યારે કઈ ઘટના ઘટે છે, એની માનસિકતામાં શું બદલ આવે છે? તો કે સંસારગત વાલપને છોડીને એને અસંસારગત વાલપ સ્વીકારે છે. અસંસારગત વાલપ, આ એની પ્રક્રિયા છે કે હવે જે સંસારના સુખ સાધનો જે હતા એની બદલે વૈરાગ્યના સાધનો, સંયમના સાધનો, એના પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે રૂચિ, એના પ્રત્યે અહોભાવ થાય છે. સરાગ સંયમ એ પણ એક વિતરાગ સંયમ તરફનું એક પગથિયું છે. હા, તમે જલ્દી પૂરું કરી નાખો, પુરુષાર્થ ઉપડે તો જલ્દી પૂરું થાય, પણ વચ્ચે માર્ગનો લોપ થતો નથી. એ કૃપાળુ દેવી આભ્યંતર નોંધમાં કહ્યું છે, ક્રમભ્રમ કઈ નહીં જોઈએ મારે, તો કે કઈ નહીં ચાલે, ક્રમથી જ બધું થશે. ક્રમ વિના થાય એવો ભ્રમ ન રાખવો. હા, ક્રમ ઓળંગી શકાય, ક્રમને ઝડપથી પસાર કરી શકાય, પણ ક્રમ તો આ જ છે. જીવને સંસાર તરફનો જે રાગ છે એમાંથી સંયમ તરફનો રાગ એને સરાગ સંયમ કહે છે, અને સરાગ સંયમમાંથી વિતરાગ સંયમ તરફ જીવ જાય છે. તો એ પ્રકારની આખી પ્રક્રિયા છે. એ પ્રક્રિયાની અંદર એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. ધર્મ છે એ પુરુષાર્થનું સ્વરૂપ છે. પુરુષાર્થ માત્ર આત્માનો, પણ એ આત્માનો પુરુષાર્થ સાલંબન છે, આલંબન સહિત છે. નિરાલંબન તો 13 ગુણસ્થાનકે છે. બારમા ગુણસ્થાનક સુધી પરમ કૃપાળુ દેવ લખે છે શ્રુત ધર્મનું આલંબન પણ અનિવાર્ય છે. આ આલંબન છે એટલે અપ્રમત્તપણે ત્યાં સુધી એને પુરુષાર્થ કરવો જ પડે, કેમ કે જે પુરુષાર્થ ચાલતો હોય એમાં ક્યાંક ઉપયોગની અજાગૃતિ આવી જાય, તીવ્રતા એની છૂટી જાય, કોઈ પળ એવી નિર્બળ આવી જાય. જો આલંબન હશે તો જીવ ત્યાંથી ચ્યુત થશે નહીં, સ્ખલના નહીં થાય. પણ એક પત્રમાં કૃપાળુદેવે રહસ્ય આપ્યું છે કે ઉપસમ શ્રેણીને થી ઉપર ચઢેલો જીવ પણ જો આજ્ઞામાં હશે ત્યાં સુધી પતિત થવાનો સંભવ નથી. આલંબન છે, બહુ મોટું રહસ્ય છે. અને કહ્યું છે કે કોઈ શાસ્ત્રમાં તમને આ વાત નો ચિંતા ન કરવી. અનુભવ શાસ્ત્ર પરમાર્થ એ અનુભવનો વિષય છે, અને અનુભવી પુરુષો જયારે કહે ત્યારે શાસ્ત્ર સિદ્ધાંત લઈને એની કોઈ મેળવણી કરવા જવું નહીં, એની તુલના કરવા ન જવું, એને ક્યાંય માપવા ન જવું. આ જ્ઞાનની અસાધના છે, જ્ઞાનીની અસાધના છે, અને માર્ગની અસાધના છે. કહેનાર પુરુષને ઓળખવો, પ્રયત્ન એ કરવો કે કોણે કીધું, કોણ કહેનાર હતો. જો ઓળખાય તો પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ કરી લેવું, પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ કરી લેવું. વચન પ્રમાણના આપણા લૌકિક કાટલા ક્યાંય લગાડવા નહીં, કોઈ માપદંડ, ફૂટરોલ, મેઝરમેન્ટ, મેઝરિંગ ટેપ એ ક્યાંય લગાડવા નહીં એ વચન ઉપર. એટલે કૃપાળુદેવે કહ્યું કે એક કોઈ સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ તલ્લીન બનો. પત્રાંક 143. પણ મૂળ વાત પુરુષને શોધજે, એમાં ભૂલ કરીશ માં, એમાં જો ભૂલ થાપ ખાઈ ગયો તો ગયો. ગમે તેવા શ્રેષ્ઠ વચન નીતિના કિનારો માણસ પણ અનિતિ આચરતો હોય, ગમે તેવી શીલની વાત કરનાર વ્યાખ્યાતા પણ વ્યભિચારી હોય. એટલે વચન પ્રમાણથી પુરુષ પ્રમાણ ગોતવા જાયશમાં, પણ પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ લેજે. ત્યાં કે છે કે આ માર્ગ અનુભવનો છે, જ્ઞાની પુરુષો કે છે. આનંદગંજીએ 24 રચી, યશો વિજયજીએ રચી, દેવચંદ્રજીએ રચી, મોહન વિજયજીએ રચી, અને બધાએ 24ની શરૂઆત ક્યાંથી કરી, પ્રીતિ યોગથી. પરમાત્મા સાથે પ્રીતિ એ પરમાર્થ માર્ગનું પહેલું પગથિયું. પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે, એ પરમાર્થ માર્ગમાં તો એ જ જોડાય છે કે જે પેલા એની પ્રીતિ અનંતી પરમાં છે એ પ્રીતિને તોડી અને આ પરમાર્થમાં પરમાત્મા સાથે જોડાય છે. એ માતા મરુ દેવાનો નંદ દેખી તારી મૂરત મારું મન લોભાણું જી. આ પ્રીતિ યોગ અનંત જીનંત સુ પ્રીતડી રે. આ પ્રીતિ યોગ પરમાર્થ માર્ગમાં પ્રારંભ પ્રભુ પ્રત્યેની પ્રીતિથી થાય છે. દેવગુરુ ધર્મ પ્રત્યેની પ્રીતિ એ પરમાર્થ માર્ગનું પહેલું પગથિયું છે. અત્યાર સુધી જે પ્રીતિ સંસારના સંબંધોમાં હતી એની મહત્તા હતી, એનું મહાત્મ્ય હતું, એની પ્રમુખતા હતી, હવે એ ગૌણ થાય છે. અને એને વાહલપ, એને પ્રીતિ, એને ભાવ, એને ભક્તિ હવે કેના તરફ ઢળે છે, અસંસારગત. દેવગુરુ ધર્મ એ તત્વ અસંસારગત તત્વ છે, પછી પોતાના આત્મા પ્રત્યે પ્રીતિ થાય છે. વ્યવહાર સે દેવજીન નિહચે સે હે આપ, કરવાની તો પોતાના પ્રત્યે જ પ્રીતિ છે, પણ પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થયું નથી ત્યાં સુધી. આવા પ્રગટ પરમાત્મા જે પ્રગટ આત્મ સ્વરૂપ છે એવા સત્પુરુષ પ્રત્યેની પ્રીતિ એ પ્રારંભ છે. સત્પુરુષ પ્રત્યેની પ્રીતિથી આત્મપ્રીતિ થાય. જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કઈ, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. ભાઈ નિજ પદને તો નહીં પામી શકાય પણ જીનપદને ઓળખી શકાશે, કારણ કે એ પ્રગટ થયેલું આત્મ સ્વરૂપ છે, એ પ્રગટ થયેલી ચેતના છે. એ પ્રગટ થયેલી ચેતના જો ઓળખાશે, પ્રગટ થયેલી ચેતના જો ઓળખાશે તો પોતાનું સ્વરૂપ પણ ઓળખાશે. કારણ કે પ્રભુ જેવું આપનું પ્રગટ સ્વરૂપ છે, આવિર્ભાવ થયેલું છે, એવું જ મારું સ્વરૂપ છે. આ બધા શાસ્ત્રોનો સાર એ છે કે એ દ્વારા, આવા સતને પ્રાપ્ત થયેલા પુરુષોની ઓળખાણ દ્વારા જીવ પોતાના સત સ્વરૂપને ઓળખે છે. બાકી તો બધી ઓળખાણ વહી જાય છે. એટલે જૈન દર્શનની અંદર આની મહાન ચમત્કૃતિ નવકાર મંત્રમાં મૂકી કે નમો અરિયંતાણમ, કેની વાત કરવી? તો કે અનંતા થઈ ગયા, અરિયંત કેટલા, કેના નામ લેવા? પણ આ પદને પ્રાપ્ત કરનારા, આ સ્વરૂપને પ્રાપ્ત કરનારા, આવું પ્રગટ સ્વરૂપ ચેતનાનું, અરિયંત એટલે ચેતનાનું પ્રગટ સ્વરૂપ, સયોગી જીન સ્વરૂપ,
આત્મ સ્વભાવ અગમ્યતે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર.
જેદી તેદી આત્મા પ્રાપ્ત કરવો છે એને, આવો પૂર્ણ આત્મા જેનો પ્રગટ થયો છે એને ઓળખ્યા વિના પોતાનો આત્મા પ્રાપ્ત થશે નહીં. અને એ ઓળખાણ માટે થઈને આવા ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને એ કહ્યું કે આત્મા જાણવો છે.
જે જાણે તો અરિહંતને ગુણ દ્રવ્ય ને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
અરે એને જરાય ક્યાંય કોઈ પણ પ્રકારનો મોહ નથી થતો, ક્યાંય એ રોકાતો નથી. આત્મ સ્વરૂપને બરોબર ઓળખે છે. હવે પોતાના આત્મ સ્વરૂપને પણ બરોબર ઓળખશે ક્યારે? જ્યારે એને અરિહંતના સ્વરૂપને ઓળખ્યું છે. અને એ પોતાનું આત્મ સ્વરૂપ નિશ્ચયથી સિદ્ધનું સ્વરૂપ છે એવું છે, અરિયંતનું છે એવું નહીં. અરિયંતને ઓળખીને આરાધના સિદ્ધપદની કરવાની છે, કેમકે પોતાનું પદ તો સિદ્ધપદનું છે અને અરિયંત અને સિદ્ધમાં કોઈ ભેદ નથી. આત્માનું કોઈ આવરણ નથી અરિયંત પદમાં. આત્માના ગુણોને, આત્માની શક્તિને આવરણ કરે એવો એક પણ ત્યાં દોષ નથી. અનંત ચતુષ્ટય જેને વિશે પ્રગટ છે, આવિર્ભૂત છે, સયોગી પરમાત્મા છે, અને એ આત્માને યથાતથ્ય જાણીને, યથાતથ્ય તે આત્મા જે પ્રમાણે વક્તવ્યપણે કહી શકાય તે પ્રકારે કહ્યો છે. આ અરિયંત ભગવાન યથાસ્થિત કહ્યો છે. આ ભગવાનને જે ઓળખે છે એ જ આત્માને ઓળખે છે, અને એ જ એને જે આત્મા ઓળખાયો છે એ અરિયંત સિદ્ધપદને ઓળખાવનારા છે કે આત્માનું આ તારું નિશ્ચય સ્વરૂપ આ છે. સિદ્ધપદને પામવું હશે, અરિયંત પદની ઓળખાણ દ્વારા સિદ્ધપદની પ્રાપ્તિ થાય. પરંતુ હું વચમાંથી આ બધું કાઢી નાખું, મારે અરિયંત ન જોઈએ, સાધુ ન જોઈએ, આચાર્ય ન જોઈએ, ઉપાધ્યાય ન જોઈએ, રખડી મરીશ, ન જોઈ કરતો, મારે પૂજા ન જોઈ, મારે પ્રતિક્રમણ ન જોઈ, મારે ધર્મના આચાર ન જોઈ, આ બધો વ્યવહાર છે, આ બધો કોલાહલ છે, રહેવા દે. યથા ભૂમિકાએ વાત કરવાનું શીખીએ આપણે. દરેકને પોતાનો ભૂમિકા ધર્મ નિભાવ્યા વિના પરમ ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરમ ધર્મ એ તો પરમ જ છે, પણ એ ભૂમિકા ધર્મથી પ્રાપ્ત થાય છે. શ્રાવકના ધર્મ, સંકિતિના ધર્મ, મુનિ ધર્મ, એ પ્રત્યેક ભૂમિકાએ જીવનો ધર્મ હોય છે. દેશવીરતી, સર્વવીરતી, અપ્રમત ગુણસ્થામ, સૂક્ષ્મ સંપ્રાય, આ બધા ધર્મો છે. ભૂમિકા ભેદે, ગુણ શ્રેણી ભેદે ધર્મનું સ્વરૂપ સમજવું પડે. અને વચ્ચેનું છે એ બધું આ અસંસારગત છે, એના પ્રત્યે વાલપ જોઈએ. એનો નકાર કરવાથી પ્રાપ્તિ નહીં થાય. સિદ્ધનો નકાર કરવો, સિદ્ધને પ્રાપ્તિ કરવી છે અને સિદ્ધપદની સાધનાનો નકાર કરવો છે. સિદ્ધની પ્રાપ્તિ કરવી છે, સિદ્ધ દશા જોઈએ છે, પણ સાધન દશા જોઈતી નથી. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ. આ બધી જ વસ્તુ અમે તમને કહીએ છીએ. છઠ્ઠે વર્તે જે ભાઈ, તો છઠ્ઠાને તો નકાર કરીશ તો પાંચમું મળે નહીં હો, પાંચમું ના મળે. આત્મસિદ્ધિની જેને પ્રાપ્તિ કરવી છે એને આત્મદશાની આરાધના કરવી પડે છે. એટલે સૂત્ર મૂક્યું, સાધે તે મુક્તિ લે. જેને સાધના કરવી નથી અને સાધના એ વ્યવહાર માર્ગ છે, એને મુક્તિનો એ અધિકારી બની શકતો નથી. ત્યાં સુધી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ પુરુષાર્થ ધર્મનો પુરુષાર્થ છે, અપ્રમત્તપણે કરવાનો આ માર્ગ છે. અપ્રમત્તપણે કૃપાળુ દેવે મહાવીરના બોધને પાત્ર કોણેમાં લખ્યું છે, ઉપયોગથી એક પળ પણ ભરનાર, એક પળ પણ પોતાના આત્માના ઉપયોગને બીજે જવા દે નહીં, ખસવા દે નહીં, એને અપ્રમત્ત અવસ્થા કહે છે. જેમ એકને દેહાંત દંડની સજા થઈ તો રાજા પાસે એને દયાની માગણી કરી કે તમે મને કોઈ હિસાબે જો જીવનદાન આપી દો તો ફરી ભવિષ્યમાં આ દોષ ન કરું અને કંઈક હું હવે શીખો છું તો આત્મકલ્યાણનું કામ કરીશ, પ્રભુ આટલી દયા કરો. સમ્રાટને દયા આવે છે પણ એને શરત મૂકી કે આ કામ કેવી રીતે કરશે ધર્મનું. એટલે એને કહ્યું કે જાઓ, હાથમાં એક થાળ છે, થાળમાં એક તાંસળી છે, તાંસળી તેલથી છલોછલ ભરેલી છે અને ભર બજારે એને ફેરવો. અને બાજુમાં બે સિપાહીઓ ઉઘાડી તલવાર લઈને ઉભા છે અને ભર બજારની અંદર રંગ રાગ મંડપ નાચ આ બધું ગોઠવી દો, બરોબર સંસારના બધા પ્રલોભનો રજૂ કરી દો અને ભાઈ તું આટો મારીને પાછો આવ અને તેલનું ટીપું એક પણ જો તારું બહાર પડ્યું છાલિયામાંથી તો એ જ સમયે આ કોઈ તને પૂછવા નહીં રોકાય, સીધો તારો શિરચ્છેદ થઈ જશે. સાહેબ મને માન્ય છે, મને માન્ય, અપ્રમત્ત સમજવું છે. આપણે પાછો આવે છે, રાજા તપાસ કરે છે કે જીવો તો ખરા, તેલનું એક ટીપું પણ ક્યાંય ઢોળાયું છે? તો કે છે કે ના સાહેબો, એમ નેમ થાળી કોરી કટ છે. રાજા પ્રશ્ન કરે છે ત્યારે કે ભાઈ તું અહીંથી ગયો તો માર્ગની અંદર આવા સરસ મજાના પ્રલોભન આકર્ષણ આ સંસારના રંગ રાગના દ્રશ્યો નાટક સિનેમા નૃત્યો બધું જ હતું, આ તે કઈ જોયું? કેવો વૈભવ હતો, કેવી ઇન્દ્રપુરી હતી, કેવી ઝાડ હતી માયાજાળ, આમાં ક્યાંય તારો લક્ષ્ય ગયો? ના સાહેબ કઈ નહીં. તો મારું એકમાત્ર લક્ષ્ય, મારો એકમાત્ર ઉપયોગ એ માત્ર આ તેલ ઉપર જ હતો. ચાલતો તો પણ એ તેલનું ટીપું ક્યાંય ઢોળાય નહીં, એમ પોતાની વૃત્તિ અપ્રમત્ત વૃત્તિ કહીએ છીએ આપણે. અપ્રમત્ત વૃત્તિ સંસારના ભરપૂર, સંસાર તો આ જ રહેવાનો છે, જેથી આપણે સિદ્ધ થશું તેથી આ સંસારમાંથી જ થશું. આ કઈ બધો વૈરાગ થાય ને હું સિદ્ધ થાવ એમ, આવું ગાન પણ કરતા નહીં. રંગ રાગથી ભરેલો સંસાર છે પણ જેથી તારી વૃત્તિ અપ્રમત્ત થાય છે તેથી તું સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. આપણું અપ્રમત્તપણું જોઈએ, સંસાર તો ચંચળ છે, સંસારનું સ્વરૂપ ચંચળ છે, સંસાર પરિવર્તનશીલ છે, સંસારનું સ્વરૂપ જ આકર્ષણ છે, લોભામણું છે, આવું બધું તો રહેવાનું જ છે. મુખ્ય પુરુષાર્થનું કેન્દ્ર જીવનો પોતાની અપ્રમત્ત વૃત્તિ કે બધું જ હોવા છતાં હવે ક્યાંય ચલિત થતો નથી. સાહેબ મારો ઉપયોગ તો આની અંદર જ હતો, મેં ક્યાંય કાંઈ જોયું નથી. આ અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થ કરવો જોઈએ. આવો પુરુષાર્થ જેમ નટ દોરડા ઉપર જેમ પ્રકારનો પોતાનું લક્ષ્ય કેમ રાખે, અહીંયા ઉપયોગ કેવો હોય? અપ્રમત્ત હોય. એવો અપ્રમત્ત ઉપયોગ શાસ્ત્રકારો ભારંડ પક્ષીનો દાખલો આપે છે કે ભારંડ પક્ષી ઉડે છે એને બે મોઢા છે અને જો ક્યાંયથી કોઈ પણ પ્રકારનો વિકલ્પ આવે તો ભારંડ પક્ષી એકને આ બાજુ જવું હોય અને બીજાને આ બાજુ જવું હોય તો શરીર એક છે અને જીવ બે છે તો કે છે તરત જ એનું નાશ થાય, વિનાશ થાય. અપ્રમત્ત ઉપયોગની અંદર રહેલું ભારંડ પક્ષી જેવો જીવ પોતાનો ઉપયોગ અપ્રમત્ત કરે કે માત્ર કામ એક આત્માર્થનું બીજો નહીં મનનો. કૃપાળુ દેવે તો સાદા વાક્યોમાં સમજાવ્યું છે, શાસ્ત્રમાં તો ઘણું બધું આપણે લઈએ તો બહુ સરસ મજાના એ બધા શબ્દો મળે, પણ અહીંયા તો આ તો શ્રીમદ રાજચંદ્ર, એને તો અહીંયા બેઠેલા લોકો સાવ બોટમ લાઈન ઉપર છીએ આપણે સંસારની, એમાંથી ઉઠાવવા છે. એટલે કે છે,
કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
બસ આ અપ્રમત્ત અવસ્થા જ્યારે આવે એમાંથી કે છે એ પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. બસ તમે ધર્મની અંદર આ મુમુક્ષુણ લખ્યો છે, પુરુષાર્થ કરો. આવી અપ્રમત્ત વૃત્તિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી 13મો ગુણસ્થાનક નિર્વિકલ્પ આ પ્રકારની ધારા છે એ જાગશે નહીં. એનો પ્રારંભ ફરીથી સૂત્ર શું છે, સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત થાય સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.